સંવત 1876 ના ફાગણવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણા બાર ના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેશ પહેર્યો હતો અને કાળા છેડાનો ખેશ ઓઢ્યો હતો ને મસ્તકે ગીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠને વિશે પહેરી હતી અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ભલા ભક્તો, આપણા સૌના મન ઘણી વખત વ્યવહાર માર્ગની અંદર ગૂંચાયેલા હોય છે. અનેક વિટમણાઓ, પરિવારોની જવાબદારી, સાંસારિક જવાબદારીઓની અંદર જ્યારે મન ગૂંચવેલું હોય અને એવા સંજોગોની અંદર મનમાં અનેક સંકલ્પ વિકલ્પો થતા હોય અને ઘણી વખત વચનામૃતના જ શબ્દોને જો આપણે યાદ કરીએ તો રજોગુણને તમોગુણ પણ વર્તતા હોય, આવા સમયની અંદર ભગવાનના દર્શન અથવા ભગવાનની પરાવાણીનું સુખ ન આવે એટલે આપણે આપણા મનને આવા તમામ વિષયોમાંથી, જગતના વિષય વાસનામાંથી મુક્ત કરાવી મનની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર કરીએ, મન નિર્મળ કરીએ અને ભગવાન શ્રીહરિના પરાવાણીનું આસ્વાદ માણીએ. ભગવાન શ્રીહરિ દરબારગઢની અંદર ઉગમણા બારના ઓરડાની ઓસરીની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન છે. મહારાજે ધોળો ખેશ પહેર્યો છે અને શ્વેત કેશ અને એના ઉપર કાળા કિનારના છેડો જેનો છે એવો ખેશ માથે ઓઢ્યો છે અને મસ્તકને ઉપર ધોતિયું બાંધ્યું છે જેની હીરની કોર છે અને તુલસીની નવી કંઠી મહારાજે આજે નવીન કંઠી ધારણ કરેલી છે અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના ભક્તો એની સભા ભરાઈને બેઠી છે. આપણે પણ એ સભાના ભાગી બનીએ. ભગવાનના મુખારવિંદ, ભગવાનના સ્વરૂપ, એના દર્શન કરતા ભગવાન શ્રીહરિના મુખે નીકળેલા વચનોનું પાન કરીએ. પછી શ્રીજી મહારાજ એ મુનિ પ્રત્યે બોલ્યા, પ્રશ્ન પૂછ્યો, જે પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિમાં કહ્યું છે. ભલા ભક્તો, આ સભાની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે બહુ સુંદર ઉપાસનાનો સિદ્ધાંત, જીવાત્માને કેમ હોવો જોઈએ, જીવનની અંદર કેમ દ્રઢ થાય એના માટે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ વચનામૃત અતિ મહત્વનું એટલા માટે છે કે ભગવાનના સ્વરૂપનું જે નિરૂપણ શાસ્ત્રોની અંદર કર્યું છે, વેદ ઉપનિષદની અંદર કરેલું છે, એ જ સ્વરૂપને ભગવાન શ્રી અહીંયા વચનામૃતની અંદર પ્રતિપાદન કરે છે. અને એની શરૂઆત ભગવાને બહુ સુંદર રીતે કરી, કારણ કે ગઈકાલે પ્રશ્નોત્તરીની અંદર અમે કીધું હતું કે જીવાત્માને જ્યાં સુધી ભેદની ખબર નથી, મર્યાદાની ખબર નથી, ત્યાં સુધી જગત અને ભગવાનને એક જ સમાન ગણે છે, નાશવંત પદાર્થને, અવિનાશી તત્વને એક જ ગણે છે. અને એટલા માટે જીવાત્માને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ કેવું છે, એનો મહિમા કેવો છે એને સમજાવવા માટે આ ભેદ જ્યારે સમજાય ત્યારે એ જીવાત્મા એનો સ્વરૂપને ઓળખી શકે. અને એ ભાવથી અહીંયા મહારાજે સ્વયં આ પ્રશ્ન કર્યો છે અને પ્રશ્ન એવો કર્યો કે પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું જે શરીર તે આત્મા તથા અક્ષર છે. આપણા શ્રુતિઓની અંદર પરમાત્માનું શરીર એટલે પરમાત્માને જે ધારણ કરે છે એને અક્ષર સ્વરૂપ કહેવામાં આવે છે, બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. અને આત્મતત્વ જે પરમાત્માના સ્વયં આત્માનું સ્વરૂપ છે એવું આત્મતત્વ પણ શરીર પરમાત્માનું કહેલું છે. તે આત્મા અને શરીર તો વિકાર રહિત છે. અહીંયા જે અક્ષર જે સ્વરૂપ છે એની વ્યાખ્યા પછી મહારાજ સમજાવે છે કે ભગવાનનું જે શરીર એ અક્ષર અને આત્મા સ્વરૂપ છે. અને અક્ષર અને આત્મા કેવો છે તો કે વિકાર રહિત છે. અને આત્મા અને અક્ષરને વિશે કોઈ હે ઉપાધિ નથી. હે એટલે નીચી, હલકી અથવા તુચ્છ એવી કોઈ ઉપાધિઓ નથી. હે ઉપાધિ નથી એટલે કે જગત સંબંધી જે વિષય વાસના અને સંસારિક જે ત્રિવિધ તાપ છે એ સંબંધી કોઈ ઉપાય નથી એટલે નિર્વિકાર છે. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ પણ, આત્માનું પરમાત્માના આત્માનું સ્વરૂપ પણ એ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય, પ્રશ્ન અહીંયા એ છે. હું પ્રશ્નને બહુ વિસ્તારપૂર્વક સમજાવીશ કારણ કે એનો ઉત્તર પણ એટલો જ રસપ્રદ છે. અહીંયા પરમાત્મા એમ કહે છે કે જે અક્ષર અને આત્મા, જે પરમાત્માનું શરીર, જે શ્રુતિઓની અંદર, વેદોની અંદર જેને દર્શાવવામાં આવ્યું છે એ ભગવાનનું શરીર કેવી રીતે હોઈ શકે. હવે આપણને મનમાં પહેલો પ્રશ્ન એ થાય કે શરીર તો શરીર છે તો એમાં પ્રશ્ન શું હોય. સામાન્ય રીતે આપણે જોઈએ તો મનમાં એવો પ્રશ્ન થાય કે શરીર તો શરીર છે એમાં કેવી રીતે હોય એવું શું. પણ એને આગળ જ્યારે પ્રશ્નને સમજશું તો આપણને ખબર પડશે કે કેવી રીતે શરીર એટલે શા માટે આ પ્રશ્ન આવ્યો. અને જીવનું શરીર હવે અહીંયા સરખામણી કરે છે. પૂર્વે એક વખત પુનઃ એક વખત આપણે પ્રશ્નને જરા સમજી લઈએ કે ભગવાન એમના જે તત્વગુણ છે, જે પરમાત્માના ગુણધર્મ છે, પરમાત્મા તત્વના જે ગુણધર્મ છે એ કેવા છે? એ નિર્વિકાર છે, અવિનાશી છે. અને શાસ્ત્રોની અંદર અક્ષરના સ્વરૂપને પણ એ રીતે વર્ણન કરેલું છે, અક્ષર પણ વિકાર રહિત છે અને અક્ષરમાં પણ કોઈ હે ઉપાધિ નથી. ભગવાન જેમ માયાથી પર છે એમ અક્ષર અને આત્મા એ પણ માયા થકી પર છે. તો એ ભગવાનનું શરીર કઈ રીતે થઈ શકે? કારણ કે શરીર તરીકે એને વર્ણન કરેલું છે. આ વસ્તુને સમજવા જેવી છે. એના અનુસંધાનની અંદર પ્રશ્નને સમજવા માટે અહીંયા એનું સરખામણી જીવ સાથે કરી છે. કેવી રીતે? અને જીવનું જે શરીર, તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. જે જીવાત્મા છે એ જે શરીર ધારણ કરે છે એની અંદર વિલક્ષણતા એટલે જુદાપણું જોવા મળે છે, ને વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકાર છે. જે શરીર મનુષ્ય, જે જીવાત્માનું જે મનુષ્ય આદિ શરીર અથવા તો જે પંચભૂતના શરીર ધારણ કરે છે એ શરીર કેવા છે? તો વિકારવાન છે. અને જે જીવ છે એ નિર્વિકારી છે. હવે અહીંયા ભેદ સમજો. જીવના ગુણધર્મ શું છે? નિર્વિકારપણું. અને શરીરના ગુણધર્મ શું છે? વિકારપણું. માટે દેહ અને દેહી તો અત્યંત વિલક્ષણપણું છે. હવે અહીંયા આગળ પ્રશ્ન ઉત્પન્ન થાય વાલા ભક્તો, આ પ્રશ્નને સમજતા પહેલા આપણે જરા શરીરના ગુણધર્મ જોઈએ. જીવાત્મા જે શરીર ધારણ કરે છે એના ગુણધર્મ કયા છે? તો આપણે પૂર્વે પણ આ પ્રશ્નને એક વખત જોયો, તો હું સંક્ષિપ્તની અંદર કહું તો શરીરનો ગુણધર્મ કયો છે? પંચીકૃતમ પંચમહાભૂતે કૃતમ સત્કર્મજન્ય સુખ દુઃખાદિ ભોગ્યંતમ શરીરમ અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ષડકિકાર વધે તથ સ્થૂલ શરીરમ. આ જે જીવાત્મા જે શરીર ધારણ કરે છે આ એનું લક્ષણ છે. કયું લક્ષણ છે? તો પંચીકૃત એવા જે પંચમહાભૂતો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ તત્વથી બનેલા અને ફળ પ્રાપ્તિની પ્રક્રિયાથી પ્રસાર કરીને જે નિર્મિત થયેલું છે, સત્કર્મજન્ય એટલે પૂર્વના જે કર્મ, પૂર્વના સત્કર્મજન્ય જે ફળ સ્વરૂપે જેની પ્રાપ્તિ છે. અને શા માટે થઈ છે? તો કે સુખ દુઃખ આદિ ભોગવવાનું જે સ્થાન છે આ સંસારની અંદર, સુખ દુઃખ આદિ ભોગવવાનું જે સ્થાન છે એ ભોગ્યંતમ શરીરમ, શરીર આ શરીર છે એની અંદર શું વિકાર રહેલા છે? તો અસ્થિ એટલે માતાના ગર્ભની અંદર બાળકનું જયારે સ્થાપન થવું એટલે ગર્ભાશયની ગર્ભની હાજરી થવી, અસ્થિ. પછી જાયતે એટલે જન્મ થવું. આપણે બાળકનો જન્મ થાય છે એ શરીરના માતાના ગર્ભથી બહાર આવે છે. પછી તે વર્ધતે એ વધે છે. ઉંમર પ્રમાણે જો બાલ્યાવસ્થા, યુવા અવસ્થા, પૌગંડ અવસ્થા, કિશોર અવસ્થાથી લઈને વૃદ્ધા અવસ્થા સુધી એ શરીરની વૃદ્ધિ થાય છે. એનો આકાર પણ વધે છે અને એની શરીરની સ્થિતિ પણ એની અંદર વધે છે. પછી વિપરિણમતે એટલે એની અંદર પરિવર્તન થાય છે. બાળક હોય તો એના હાવભાવ, એના તમે જુઓ લાક્ષણિકતા જુદી હોય, વૃદ્ધો હોય એની જુદી હોય, યુવાનોની જુદી હોય, એટલે એની અંદર પરિવર્તન પણ થાય છે. અને ક્ષીયતે અર્થાત એનો વિનાશ થાય છે, અંતે શરીરનો નાશ થાય છે. આ જે છે એટલે મૃત્યુ પછી શરીર પંચતત્વની અંદર મળી જાય છે. આ જે છ પ્રકારના વિકારો બતાવ્યા એ જાયતે, અસ્થિ જાયતે, વર્ધતે, પછી વિપરિણમતે, અક્ષીયતે અને વિનશ્યતિ. આ જે છ પ્રકારના વિકાર બતાવ્યા એ શરીરના ગુણધર્મ છે. મનુષ્ય જે જીવાત્મા જે શરીર ધારણ કરે છે એના ગુણધર્મ છે. એની અંદર આટલા દોષ આવ્યા. અને આત્માનું સ્વરૂપ પણ બાલા ભક્તો આપણે જોયું હતું. આત્માનું લક્ષણ શ્રીમદ ભાગવત ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર ભગવાને બહુ સુંદર કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને ઉપદેશ કરતા એનું નિરૂપણ કર્યું છે કે જેમ વાસાંસી જીર્ણાની યથા વિહાય નવીન ગૃહાણતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણમ નન્યાની સ્યાતિ નવીન દેહી. આ શરીર જેમ આપણે શરીર ઉપર વસ્ત્ર ધારણ કરીએ અને એ જેમ જીર્ણ થાય અને જૂના કપડાનો ત્યાગ કરી અને આપણે નવા કપડા બદલીએ તેમ જે તે વ્યક્તિ એનું શરીર છે એ નાશ થાય છે, એટલે કે પંચભૂતની અંદર વિલીન થાય છે. જીવાત્મા એ શરીરનો ત્યાગ કરી અને નવા શરીરને મેળવે છે. અને એ આત્મા જે શરીરને બદલે છે એ કેવો છે? આ તો શરીરની વિકૃતતા બતાવી, શરીરના ગુણધર્મ બતાવ્યા, પણ આત્માના ગુણધર્મ કેવા છે? તો ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાજીની અંદર એમ કહે છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી नैनम दहति पावक न चैन कले दत्यापो न शोषयती मारुतम, जेने क्यारे शस्त्र एना टुकड़ा करी शकतु नथी, अग्नि बाळी शकतो नथी, जळ एने भीजवी शकतु नथी, वायु एने पवन एने सूकवी शकतो नथी, आवुं जे स्वरूप छे ए आत्मानुं स्वरूप छे। अने एनाथी आगळ भगवान जे महाराजे पण वचनामृतनी अंदर आ शिक्षापत्रीनी अंदर भगवाने पण जीवात्मानुं स्वरूप एज बतायुं छे। महाराज 105मो श्लोक शिक्षापत्रीनो, अने जे जीव छे ते हृदयने विषय रह्यो छे अने अणु सरखो सूक्ष्म छे अने चैतन्य रूप छे ने जाणनारो छे અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ અછેદ છે, અભેદ છે, અજર છે, અમર છે ઇત્યાદિ જે લક્ષણ જેના છે એને જીવ એમ જાણવો। મહારાજ અહીંયા પણ જીવનું સ્વરૂપ આપણને બતાવ્યું। કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, પ્રશ્નના અનુસંધાને જોઈએ તો આપણે મનુષ્યને જે જીવ શરીર જે પ્રાપ્ત થાય છે, જીવાત્માને જે શરીર પ્રાપ્ત થાય છે એની ભિન્નતા જોઈ। આત્માનું લક્ષણ કેવું છે? અભેદ, અછેદ, અજર, અમર ઇત્યાદિ જે લક્ષણ છે એ આત્માના છે। વ્યાપપણું જાણનારો છે, એને જ્ઞાતા છે, એ ક્ષેત્રજ્ઞ છે। અને શરીર જે છે એ કેવું છે? તો વિકારયુત છે, જન્મથી લઈ વૃદ્ધિથી લઈ અને ક્ષીયતે અને વિનશ્યતિ અંતે વિકાર, આ છ પ્રકારના રહે છે। તો આ ભેદ સમજાય છે, આ સિદ્ધાંત સમજો। શરીર જીવાત્માને જે પ્રાપ્ત થાય છે એમાં ભેદ રહેલો છે। આત્મતત્વ એ અવિનાશી છે અને જીવનું જે શરીર પ્રાપ્ત થાય છે એ નાશવંત છે, આ ભેદ છે। અહીંયા આગળ પ્રશ્નને સમજવા માટે આ ભેદને સમજવો જરૂરી છે। જે જીવાત્મા છે એનો એના લક્ષણ જુદા છે અને જે જીવાત્માને શરીર પ્રાપ્ત થાય છે એના લક્ષણ જુદા છે। એટલે આ બંનેની વિભક્તિ આપણે સમજી શકીએ, બંનેનું જુદાપણું સમજી શકીએ કે આને શરીર કહેવાય, નાશવંત હોય એને શરીર કહેવાય, જે નાશવંત નથી એને ચૈતન્ય આત્મા કહેવાય। આ જ્ઞાન થયું, આ સિદ્ધાંત સમજાણો। હવે એ અનુલક્ષીને માટે ભગવાન વચનામૃતની અંદર કહે છે, માટે દેહ અને દેહિત તો અત્યંત વિલક્ષણપણું છે। આ એક સિદ્ધાંત થયો। દેહ અને દેહીનો ભેદ સમજવો હોય તો આ સિદ્ધાંત આપણે સમજવો પડે। પ્રશ્નને સમજીએ, દેહ અને દેહીનો જેમ ભેદ શાસ્ત્રોએ બતાવ્યો છે એમાં દેહી જે જીવ છે એને અવિનાશી બતાવ્યો છે અને દેહ જે છે એને નાશવંત બતાવ્યું છે, વિકારયુક્ત બતાવ્યું છે। અને હવે પ્રશ્નને સમજીએ, જો જીવાત્મા માટે આ ધર્મ છે શરીર અને આત્માનો ભેદ બતાવ્યો, તો એ ભેદ ભગવાન માટે કેમ નથી? કારણ કે ભગવાનનો જો પરમાત્માને આત્મા ગણીએ તો પરમાત્માનું જે શરીર એ તો વિકારવાન હોવું જોઈએ, નાશવંત હોવું જોઈએ। પણ શ્રુતિઓ શું કહે છે? બહુ સુંદર સમજવા જેવો પ્રશ્ન છે કે શ્રુતિઓએ એમ કીધું કે પરમાત્માનું જે શરીર એ તો આત્માને અક્ષર છે અને તે તો વિકાર રહિત છે, આત્માને અક્ષરમાં કોઈ હેય ઉપાધિ નથી। જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે। હવે આમાં તો સામ્યપણું આવી ગયું પરમાત્માના ગુણ। હવે જો પરમાત્માને આત્મા ગણીએ અને અક્ષર એટલે પરમાત્માનું જે શરીર છે તો એમાં એક ભાવ કેમ આવ્યો? અને જો એ સિદ્ધાંત હોય તો જીવાત્માને માટે ભેદ કેમ આવ્યો? પ્રશ્ન એ છે। એટલે અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યું, એવા આત્મા અને અક્ષર તે ભગવાનનું શરીર કેવી રીતે કહેવાય? કારણ કે શરીરની વ્યાખ્યા શાસ્ત્રોએ કીધી, શરીરને કેવું કીધું? તો શરીરને કીધું અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ વિકાર વંદે તથ સ્થૂળ શરીરમ। સ્થૂળ શરીરની વ્યાખ્યાની અંદર આ છ પ્રકારના વિકાર હોય તો એને સ્થૂળ શરીર કહેવાય, આ શાસ્ત્રનો મત છે। હવે જો પરમાત્માનું શરીર તમે કહેતા હો અક્ષરને, તો અક્ષરમાં પણ આ વિકાર હોવા જોઈએ, પ્રશ્ન અહીંયા એવો છે। અને શાસ્ત્રકારો એક બાજુ એમ કહે છે કે એમાં વિકાર નથી, તો પ્રશ્ન અહીંયા આગળ એ થાય કે જો શરીર અને આત્માના એક લક્ષણ થઈ જાય તો પછી ભેદ ક્યાં રહ્યો? તો ભેદ ક્યાં રહ્યો? જેમ જીવને જીવ અને જીવના શરીરના ભેદ છે તો આપણને સ્પષ્ટ ભેદ સમજાય છે કે આને શરીર કહેવાય ને આને જીવાત્મા કહેવાય, આપણે ભેદ સમજી શકીએ છીએ। પણ કાં તો ભગવાનના સ્વરૂપની અંદર અને પરમાત્માના સ્વરૂપની અંદર, શરીરના સ્વરૂપની અંદર જો એ લક્ષણનો ભેદ હોય તો પણ આપણે સમજી શકીએ કે પરમાત્મા એ ચૈતન્ય છે અને પરમાત્માનું શરીર એ નાશવંત છે, તો એ ભેદ સમજાય। પણ અહીંયા તો પરમાત્મા અને પરમાત્માના શરીરના ગુણધર્મ એક બતાવ્યા, તો આની અંદર કેમ સમજવું? આમાં કયો સિદ્ધાંત, શરીરનો સિદ્ધાંત લાગુ પડે કે પરમાત્માનો ચૈતન્ય સિદ્ધાંત લાગુ પડે? નિર્વિકારપણું, માયાથી પરપણું, પરમાત્મા જેમ માયાથી પર છે એમ અક્ષર પણ માયાથી પર છે, તો એવું માયાથી પર હોય તો એ પરમાત્મા જેવું થયું તો પછી જુદું શા માટે છે? પ્રશ્ન એ છે તો પછી પરમાત્મા જ કેમ નથી? એ તોય પરમાત્માનું શરીર કેમ છે? સમજાય છે પ્રશ્ન? પ્રશ્ન અહીં આગળ એટલો નથી પરમાત્માનું શરીર કેમ છે એમ, અહીંયા પ્રશ્ન એવો છે જો શરીર અક્ષર અને આત્મા એ જો અવિનાશી હોય, એ જો નિર્વિકાર હોય અને એ માયાથી જો પર હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ કેમ નથી? એ કેમ અક્ષર છે, કેમ આત્મા છે, કેમ ભગવાનનું શરીર છે? એ ભગવાન પોતે નથી? જો પરમાત્માના ગુણો ગુણધર્મ એનામાં હોય તો એ પરમાત્મા જ હોવા જોઈએ. જો ઉપાસના માટે બહુ જરૂરી છે, ઘણી વખત વ્યક્તિ આ ઉપાસનાની મર્યાદાની અંદર પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, મેં જેમ કીધું ને કે જ્યાં સુધી ભેદનો વિવેક નથી સમજ્યા, જ્યાં સુધી આપણે મર્યાદાનો વિવેક નથી સમજ્યા, ત્યાં સુધી આ ગળમથલ રહેતી હોય છે. અને એ ગળમથલની અંદર ઘણી વખત વિવેક શૂન્ય થઈ અને જીવાત્મા એ ભૂલ કરી બેસે છે, જગતને જગદીશને માની લે છે, નાશવંત પદાર્થોને અવિનાશી માની લે છે. અને એ જ રીતે કેવળ નાશવંત પદાર્થને નહીં, અહીં આગળ તો તત્વજ્ઞાન જ આપણને કન્ફ્યુઝનમાં નાખે છે. કયું કન્ફ્યુઝન? કે શરીરના ગુણધર્મ છે વિકારયુક્ત, પણ અક્ષરના વિકારયુક્ત નથી, માટે એ પરબ્રહ્મ, કારણ કે એ પરબ્રહ્મના સદગુણો છે, પરબ્રહ્મના ગુણધર્મ છે. તો આવું કેમ બતાવ્યું છે? એટલે ભગવાન શરીરને, આત્મા અને અક્ષરને ભગવાનનું શરીર કેમ બતાવ્યું છે? અને જો શરીર હોય તો એ શરીર વિકારવંત કેમ નથી? જો પરમાત્માનું શરીર જો શરીર હોય તો એ વિકારવંત કેમ નથી? અને આ પ્રશ્નની અંદર ગૂંચવણ ઉભી થાય, એટલે કાં તો પરમાત્મા જ એને ગણવું પડે. અને ઘણાએ ઉપાસનાની અંદર ભેળવે છે અક્ષરને પોતાની પરમાત્માની ઉપાસના સાથે. ઘણાએ સંસ્થાઓ, ઘણી એવી માન્યતાઓ છે કે અક્ષરને ઉપાસનાની સાથે ભેળવી દે છે. પુરુષોત્તમ નારાયણની ઉપાસના શાસ્ત્રોએ પ્રતિપાદિત કરી છે અને ગઢડા પ્રથમનું 64મું વચનામૃત એનું પ્રતિપાદન કરે છે કે ઉપાસના ઉપાસ્ય ઇષ્ટ દેવો નહ સર્વાવિર્ભાવ કારણમ શિક્ષાપત્રી. ઉપાસના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની થાય, જે સર્વ આવિર્ભાવના કારણ છે, પણ અક્ષર એનું શરીર છે એટલે એના માધ્યમે કરીને અક્ષરની ઉપાસનાની પણ વાત કરે છે, કારણ કે સાધર્મે પણ અહીંયા વર્ણન બતાવ્યું છે. પણ મહારાજ અહીંયા સ્પષ્ટીકરણ કહે છે, એટલા માટે વાલા ભક્તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ઉપાસનાને શુદ્ધ કરવા માટે આ વચનામૃતને સમજવું જરૂરી છે. હું સમજુ છું કે પ્રશ્ન બધાને વ્યવસ્થિત સમજાણો હશે કે શરીર અને આત્મા એના ગુણધર્મ વિલક્ષણ હોય, આ સિદ્ધાંત છે. શરીર નાશવંત છે, વિકારવંત છે, અને જીવાત્મા છે એ અવિનાશી છે, નિર્વિકાર છે, એવો શાસ્ત્રનો મત છે. જો આ સિદ્ધાંતને આપણે ગણતા હોઈએ તો એ સિદ્ધાંત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પણ લાગુ પડે, અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને લાગુ પડતો હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવિનાશી, નિર્વિકાર, અને જે પરમાત્માનું શરીર એવું જે અક્ષર અને આત્મા એ તો વિકારવંત હોવા જોઈએ. પણ આપણા શાસ્ત્રો એનું પણ ખંડન કરે છે કે અક્ષર અને આત્મા એ તો માયાથી પર છે, વિકાર રહિત છે. તો આની સમજણને કેમ બેસાડવું? અને એ પ્રશ્ન અહીં આગળ આ શક્ય કેમ બને, એટલે પ્રશ્ન એવો છે કે એ શક્ય કેમ બને? કાં તો ભગવાન માટે આ જુદો ક્રમ કેમ, નિયમ કેમ? જે ગુણધર્મ શરીર અને જીવ માટે છે એ ગુણધર્મ પરમાત્માના શરીર અને પરમાત્મા માટે કેમ નથી? આ ભેદ કેમ છે? આને શાસ્ત્રોની વ્યાખ્યાની અંદર ગેરસમજ ન થાય એટલે મહારાજે સ્વયં અહીંયા પ્રશ્ન ઉપાડ્યો છે અને એનો ઉત્તર હવે આપણે આગળ સમજીએ. પછી સર્વે મુનિએ જેવી જેની બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર થયો કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. મહારાજે બહુ સુંદર વાત અહીંયા સમજાવી. મહારાજ કહે છે કે આ જીવાત્માની અંદર ઉપાસનાની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાથે બીજું કોઈ કશું જ ભળે નહીં, એનું સાવધાની રહે, સમજણ રહે, એટલે મહારાજ અહીંયા પ્રશ્ન કર્યો છે. અને પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના, પરબ્રહ્મની જે શુદ્ધ ઉપાસના, એનું પ્રતિપાદન કરવા મહારાજે આ વચનામૃતની અંદર સ્વયં પ્રશ્ન કર્યો છે અને એનો ઉત્તર પણ મહારાજ સ્વયં કરે છે. હવે પરમાત્માનું જે શરીર એવું આત્મા ને અક્ષર, એ કેમ પરમાત્માનું શરીર કહેવાય છે અને કેમ દેહના શરીરથી જુદું છે એ અહીંયા આગળ મહારાજ સમજાવે છે. બહુ સુંદર ઉત્તર, થોડું ધ્યાન રાખીને સમજીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ જે. આત્મા અને અક્ષર એ બંને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું, તે તો વ્યાપપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. બહુ સુંદર શબ્દો સમજો વાલા ભક્તો. આ બંને, આત્મા અને અક્ષર, આ બંનેને ભગવાનનું શરીર કહેવામાં આવે છે. એ શરીર શા માટે કહેવામાં આવે છે? કારણ કે તે પરમાત્મા, ત્યાં પરમાત્માનું વ્યાપપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. તે કેવી રીતે? તો ભગવાન જે તે પોતાના અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે અને એ બેવ તો વ્યાપ્ય છે, એટલે જેની અંદર વ્યાપ્ય થાય. પરમાત્મા વ્યાપક છે, વ્યાપક થનારા છે, અને જેમાં વ્યાપ થયા છે એ વ્યાપ્ય એ અક્ષર અને આત્મા છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનને આધીન છે અને પરતંત્ર છે. અને ભગવાન જે અતિ સમર્થ છે ને આત્મા અને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. કઈ સમજાણું અહીંયા આગળ? હા, બહુ સુંદર પ્રશ્ન છે. તમે જો મહારાજે બહુ સુંદર વાત સમજાવી અને ફરી એક વખત વાંચી એટલે આપણને ખ્યાલ આવે. મહારાજ કહે છે કે ભગવાનનું શરીર કેમ કહેવાય છે? અક્ષર અને આત્મા તે પરમાત્માનું શરીર છે, નિર્વિવાદ છે, પણ એ શરીર છે એ શરીર કેમ કહેવાનું? અને એ શરીર સ્થૂળ શરીર જેવું નથી, જીવાત્માના શરીર જેવું નથી, કારણ કે જીવાત્માનું શરીર વિકારવંત છે, નાશવંત છે, અને આત્મા જે જીવ છે એ અવિનાશી છે. એમાં ભેદ દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. જ્યારે પરમાત્મા અને પરમાત્માના શરીરમાં એવો ભેદ નથી જણાતો, પણ છતાંય ભેદ છે. અહીંયા મહારાજ એ કહે છે અક્ષર અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર ભેદ નથી જણાતો, કારણ કે જેમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવિનાશી છે, નિર્વિકાર છે, માયાથી પર છે, એમ અક્ષર અને આત્મા એ પણ માયાથી પર છે, નિર્વિકાર છે, અને એ પરમાત્માના શરીર સમાન છે, પણ છતાંય બંનેમાં ભેદ છે. કેવી રીતે? કારણ કે એક છે એ વ્યાપક છે અને બીજા વ્યાપ્ય છે. આ ભેદ છે, બહુ સમજો. એક પરમાત્મા જે છે એ વ્યાપક છે અને જે શરીર છે બંને આત્મા અને જે અક્ષર એ વ્યાપ્ય છે. પરમાત્મા સ્વતંત્ર છે અને અક્ષર અને આત્મા તે તો આધીન છે એટલે પરતંત્ર છે. અને ભગવાન તે અતિ સમર્થ છે અને અક્ષર ને આત્મા એ ભગવાનની આગળ અતિ અસમર્થ છે, પરમાત્માની આગળ અસમર્થ છે. આ ભેદ બતાવ્યો છે. અને એટલા માટે મેં કીધું ઉપાસનાની અંદર ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વાવિર્ભાવ કારણમ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના એ આપણા સનાતન વૈદિક ધર્મનો પાયો છે. આપણા સંપ્રદાયો એ ઈશ્વરમુખી પ્રભુમુખી સંપ્રદાયો છે. અને એટલા માટે વાલા ભક્તો જીવાત્માની ગતિ પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણમાં કરી છે. તમે જુઓ જીવાત્માને ભગવાનના ધામમાં ગયા પછી પણ આપણા શિક્ષાપત્રીમાં મહારાજે શું લખ્યું? તત્ર કૃષ્ણ સેવા મુક્તિષ્ય ગમ્યતામ. જ્યારે બ્રહ્મ સ્થિતિને જીવાત્મા પામી, અક્ષર સ્થિતિને પામી ગયા, અક્ષરને પામી ગયા, અક્ષરના સાધર્મ્યપણાને પામી ગયા પછી પણ જીવાત્માનું પરમ લક્ષ્ય શું છે? કૃષ્ણ સેવા મુક્તિષ્ય ગમ્યતામ. જીવાત્માનું જે મોક્ષ છે એ પરમાત્માની પ્રાપ્તિથી જ થાય છે. એટલે ઉપાસનાનું કેન્દ્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ સિદ્ધાંતને ફરી હું વાતને દોહરાવું, કારણ કે આને ઘોટી લેવું છે. આપણે ઘૂંટીને અને આપણે ગળથુથીમાં જેમ નાનપણમાં પીધું હોય ને, જીવમાં વણાઈ ગયું હોય, એ રીતે આપણે આ વચનામૃતને પચાવવું છે. તો અહીંયા આગળ ભગવાન કહે છે કે પરમાત્માનું જે શરીર અક્ષર અને આત્મા, એ શરીર તો એટલા માટે કીધું, શરીર કીધું છે, પણ એ શરીર કઈ રીતે કીધું છે? તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને કીધું છે. હવે બંનેના ત્રણેયની અંદર ભેદ બતાવ્યા, વ્યાપકપણાના ભેદ, આધીનપણાનો ભેદ અને અસમર્થપણાના ભેદ. આ ત્રણેયમાં, આ ત્રણેય તત્વની અંદર ભેદ છે. કયા ભેદ છે? ભગવાન છે એ વ્યાપક છે અને શરીર છે જે અક્ષર અને આત્મા છે વ્યાપ્ય છે, એની અંદર વ્યાપક છે પરમાત્મા. એટલે વ્યાપક અને વ્યાપનો ભેદ બતાવ્યો. આધીનપણું, પરમાત્મા છે સ્વતંત્ર છે અને જે અક્ષર અને આત્મા છે પરમાત્માના આધીન છે એટલે પરતંત્ર છે, એ સ્વતંત્ર નથી. અને અસમર્થપણું, એનું પણ મહારાજે કીધું પરમાત્મા તો અતિસમર્થ છે અને અક્ષર ને આત્મા એ પરમાત્માની આગળ ભલે બીજા તત્વો કરતા સામર્થી ઘણી છે. જે બીજા 24 તત્વો છે માયાના નીચે જે આવેલા 24 તત્વો છે એના કરતા અક્ષરની સામર્થી ઘણી મોટી છે, પણ છતાંય પરમાત્માની જે સામર્થી છે એની આગળ તો અતિ ન્યૂન છે, અણુસમાન છે. અને એટલા માટે એ આ ભેદ બતાવે છે કે આ ભેદને સમજી આ વાતને જો હું સરળતાથી તો શું, પણ શાસ્ત્રોના મત પ્રમાણે જો સમજાવું તો આપણા બૃહદરાયણ ઉપનિષદની અંદર તૃતીય અધ્યાયની અંદર એક બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો છે. યમ પૃથ્વીયામ તિષ્ઠત પૃથ્વીયામ અંતરો, યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીર, ય પૃથ્વી મનંતો યત્સેત આત્મા ન અંતર્યામ આત્મા તર્યામ મૃતમ મૃતઃ. ઉપનિષદ એમ કહે છે, બહુ સમજવા જેવું છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ આ ઉપનિષદની વ્યાખ્યા બહુ સુંદર સમજાવી છે કે જે પૃથ્વીમાં રહે છે અને પૃથ્વીની અંદર પણ છે, બહુ સમજો, પૃથ્વી ઉપર પણ રહે છે અને પૃથ્વીની અંદર પણ છે, જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી એને ઓળખી શકતી નથી, પણ એ પૃથ્વી એનું શરીર છે. પૃથ્વીની અંદર જે તત્વ રહે છે એનું પૃથ્વી શરીર છે, અને જે અંદર રહીને પૃથ્વીનું નિયંત્રણ કરે છે એ એનો પૃથ્વીનો આત્મા છે. અહીંયા આત્મા અને શરીરનો ભેદ બતાવ્યો છે કે આત્મા કોને કીધો, તો જે નિયંત્રણ કરે છે, જે ભગવાને કીધું નિયંતાપણું, સામર્થ્યપણું, સ્વતંત્રપણું, કે નિયંતાપણું, એ આત્મતત્વ છે. અને આત્માનું જેની અંદર વ્યાપપણું છે એને પૃથ્વી, એને શરીર કીધું. એ જ રીતે યજ્ઞવલ્કે ઋષિ કહે છે કે પાણીની અંદર રહેતા હોય, જે આગની અંદર રહેલું છે, જે આકાશની અંદર રહેલું છે, જે હવાની અંદર રહેલું છે, આ ઇત્યાદિ જે જે તત્વો છે એની અંદર જે રહેલું છે એ એનું આત્મ સ્વરૂપ છે, અને જે બાહ્ય જેની અંદર વ્યાપ થઈને રહ્યું છે એનું શરીર છે. જેમ પૃથ્વીના તત્વ આત્મતત્વને માટે પૃથ્વી શરીર છે, અગ્નિના આત્મતત્વ માટે અગ્નિ શરીર છે, જેમ વાયુના આત્મતત્વ માટે એ વાયુ એનું શરીર છે, એ રીતે કેમ શરીર છે કે એની અંદર વ્યાપકપણું ને નિયંતાપણું છે. એ જ રીતે યાજ્ઞવલ્ક્ય ઋષિ તૃતીય અધ્યાયના સપ્તમ બ્રાહ્મણની અંદર કહે છે, યઃ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠમ તસદ્વેભ્યો ભૂતેભ્યો અંતરો યઃ સાવરણી ભૂતાની ન વિદુયસ્ય સવર્ણાની ભૂતાની શરીરમ યઃ સવર્ણની ભૂતાંતરો યમ યત્સે યેષુ ત આત્માન અંતર્યા મૃત્ય અમૃત ઇત્યાદિ ભૂત મતાદ્યાત્મ. અહીંયા યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે જે જેની અંદર જે તત્વની અંદર જે રહે છે, જે એનું નિયંત્રણ પણ કરે છે એ એનું આત્મ સ્વરૂપ કહેવાય, અને જેનું નિયંત્રણ કરે છે એ શરીર કહેવાય છે. હવે આ વ્યાખ્યાને જો ભગવાન સ્વામિનારાયણે કેવું સુંદર, બહુ સુંદર વચનામૃતની અંદર આ જ શબ્દોને, ઉપનિષદના શબ્દોને મહારાજે સરળપણે કીધા એટલે એને જીવાતમા સમજી શકે. શું અહીંયા કીધું કે શરીરનો સંદર્ભ માત્ર પંચભૂતનું બનેલું તત્વ નથી, કારણ કે એની અંદર આકાશની અંદર પણ શરીર ગણ્યું છે, પાણીની અંદર શરીર ગણ્યું છે, વાયુને પણ શરીર ગણ્યું છે, અને એની અંદર જે રહેનારો જે તત્વ જે એનું નિયંત્રણ કરે છે એને આત્મા કીધો છે, ઉપનિષદ એમ કહે છે. અને એટલા માટે અહીંયા શરીરનો સંદર્ભ પંચભૂતથી બનેલું પિંડ નથી, પણ અહીંયા શરીરનો સંદર્ભ નિયંત્રણથી થાય છે, જે મહારાજ કીધું આધીનપણું અને જે નિયંતાપણું વ્યાપકપણું એ એનાથી શરીર કહેવાય છે. એટલે જેમ શરીરની અંદર, જેમ પૃથ્વીની અંદર રહેલું તત્વ જે પૃથ્વીનું નિયંત્રણ કરે છે, તો નિયંત્રણ કરનાર આત્મા છે, અને જેનું નિયંત્રણ કરે છે પૃથ્વી છે, એ શરીર છે. એ જ રીતે જળ, વાયુ, તેજ, આકાશ દરેકની અંદર, દરેક તત્વોની અંદર જે નિયંત્રણ કરે છે એ આત્મા છે, અને જેનું નિયંત્રણ થાય છે એ શરીર છે. એ સિદ્ધાંતથી જે ભગવાન જેનું નિયંત્રણ કરે છે એટલા માટે અક્ષરને ભગવાનનું શરીર કહેવામાં આવે છે. જોજો, સમજો, વાત સમજાણી. ભગવાનનું અક્ષર અને આત્માને ભગવાનનું શરીર શા માટે કીધું, અને એ શરીર આ જગતના શરીરથી જુદું કેમ છે? તો જગતનું શરીર તો બહુ સ્પષ્ટ કીધું છે કે વિકારયુક્ત છે. પંચીકૃતમ પંચભૂતાની, જે પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એનું પંચીકૃત થવાથી એ જે શરીર એટલે પિંડ જે નિર્માણ થયું, જેની અંદર ષટ પ્રકારના વિકારો રહેલા છે, એ સ્થૂળ શરીર છે. અને એટલે એને શરીર કીધું. આ શરીરની, આ પંચભૂતના નાશવંત શરીરની વાત કરી છે. જ્યારે અહીંયા જે પરમાત્માના શરીરની વાત કરી છે એ પરમાત્માનું કયું શરીર? તો પરમાત્માનું અક્ષર અને આત્મારૂપ જે સ્વરૂપ છે એ આ પંચભૂત શરીર જેવું નથી, એટલે એના સિદ્ધાંત ત્યાં જુદા પડ્યા. શરીરના ગુણધર્મ, જે પંચભૂતના શરીરના ગુણધર્મ છે એ અક્ષરના ગુણધર્મ નથી. અક્ષરના ગુણધર્મ એટલા માટે અક્ષરને નિર્વિકાર કીધું, માયાથી પર કીધું, અને એટલા માટે અવિનાશી પણ એને કીધું છે. એ ગુણધર્મ અક્ષરના છે, પણ છતાં એને ભગવાનનું શરીર ગણવામાં આવે છે. શા માટે? કારણ કે પરમાત્માનું એના ઉપર નિયંતાપણું છે, પરમાત્માનું એની અંદર વ્યાપકપણું છે, પરમાત્માના એ આધીન રહેલું છે, એટલે પરમાત્માનું શરીર છે. એને પરમાત્માને, એટલે અહીંયા આગળ આધીનપણાને પુનઃવાલા ભક્તો આ શબ્દ દોહરાવું છું કે પંચભૂતના કારણે એને શરીર નથી કહેવાનું આવ્યું, પણ અહીંયા આગળ નિયંતાપણાને, આધીનપણાના કારણે એને શરીર કહેવામાં આવ્યું છે, અને પરમાત્માને એનું આત્મા કહેવામાં આવ્યું છે. વાલા ભક્તો, આ સ્પષ્ટીકરણ થાય એટલે આપણને ભેદ થાય કે જે જગતના જે શરીરો ધારીઓ છે, એટલે જીવાત્માને જે શરીર પ્રાપ્ત થાય છે, આ એ શરીરના ગુણધર્મ એ અક્ષર અને આત્માને લાગુ નથી પડતા. પણ છતાંય એને શરીરથી સંબોધન કરવામાં આવ્યું છે. એની પાછળનું કારણ એ છે કે એ તત્વ પરમાત્માને આધીન છે અને પરમાત્મા જેમ સર્વની અંદર અણુમાત્રની અંદર પરમાત્મા વ્યાપ્ત થઈને રહેતા હોય અને એની અંદર પરમાત્માનું આધિપત્ય હોય, એમ અક્ષર ઉપર અને આત્મા ઉપર પણ પરમાત્માનું આધિપત્ય છે, એનું નિયંત્રણપણું છે. અને એટલા માટે એ શરીર રૂપી એને શરીરના વ્યાખ્યાની અંદર સંબોધન કરવામાં આવ્યું છે. એટલે આ એટલા માટે એ નિર્વિકાર હોવા છતાં પણ શરીર છે, અક્ષર અને આત્મા છે, એ માયાથી પર હોવા છતાં પણ, કારણ કે બીજા બધા સ્થૂળ શરીર તો માયાને આધીન છે, પણ જે અક્ષર છે એ માયાથી પર છે, છતાંય એને ભગવાનનું શરીર તરીકે સંબોધન, શરીરની કક્ષામાં મૂકવામાં આવ્યું. એનું કારણ પૂનાવાલા ભક્તો વચનામૃતના શબ્દો આપણે જો યાદ કરીએ તો ભગવાન સ્વામિનારાયણે એનો ભેદ જે સમજાયો એ રીતે સમજાયો કે જે પરમાત્માનું જે શરીર છે એ આત્મા અને જીવાત્મા અને પરમાત્માના શરીરના ભેદથી વિલક્ષણ છે. કેવી રીતે? તો એની અંદર જે શ્રુતિએ આપણને સમજાવ્યું કે વ્યાપકપણું, આધીનપણું અને નિયંતાપણું, એના કારણે એ પરમાત્માનું શરીર કહેવામાં આવે છે. વ્યાપકપણું, આધીનપણું અને સામર્થ્યપણું, જે ભગવાનની સામર્થ્ય છે, અને આ ત્રણ ગુણે કરીને પરમાત્માને જીવ એટલે આત્મા સ્વરૂપ કહેવામાં આવે છે. અને પરમાત્માનું શરીર આત્મા અને શરીર અને જે અક્ષર એને પરમાત્માનું શરીર કહેવામાં આવે છે. આ વસ્તુને વાલા ભક્તો જો આપણે સમજ્યા હોઈએ તો આગળ વચનામૃતની અંદર આપણે વધીએ. અને એ નિયમથી વાલા ભક્તો એવી રીતે વચનામૃતમાં મહારાજ કહે છે, એવી રીતે ભગવાન જે તે એ બેવના શરીરી છે, ભગવાન છે બંનેના આત્મા છે. કેવી રીતે? પુનાવાલા ભક્તો, ભગવાન કેમ આત્માને એના આત્મા છે, શરીર એને અક્ષર અને આત્માને ભગવાનનું શરીર કીધું અને બેવના આત્માને પરમાત્મા કીધા? તો પરમાત્મા એના નિયંતા છે, એના સ્વામી છે અને સમર્થ છે, સ્વતંત્ર છે, એટલા માટે એ આત્મ સ્વરૂપ છે અને જેનું નિયંત્રણ કરે છે એ એનું શરીર થયું. અહીંયા ગુણધર્મ એટલો છે, નિયંત્રણપણું એ એનો ગુણધર્મ છે, જે વ્યાપકપણું એનો ગુણધર્મ છે. અને એ પ્રમાણે એ જે વ્યાપ્ય જે થાય એ શરીર થાય અને વ્યાપક થાય એ આત્મા થાય. જે સ્વતંત્ર છે એ આત્મા છે, જે પરતંત્ર છે એ શરીર છે, અને જે અતિ સમર્થ છે એ આત્મા છે, અને જે અસમર્થ છે એ શરીર છે. એ ગુણધર્મ એ સિદ્ધાંતને લઈને અક્ષર અને આત્માને ભગવાનનું શરીર કીધું છે, નહીં કે પંચભૂતના શરીરને કારણે. એટલે એને એ શરીરની વ્યાખ્યા અને આ શરીરની વ્યાખ્યા જુદી છે. હવે આ સિદ્ધાંતને સમજાવીને ભગવાન અહીં આગળ એમ કે છે, એવી રીતે ભગવાન જે તે એ બેવના શરીરી છે અને એ બેવ તે ભગવાનનું શરીર છે. અહીંયા એટલે શરીર કીધું. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. ભગવાન કેવા છે? આ શરીરને આધીન નથી, બહુ સમજો. પરમાત્મા એ શરીરના પરતંત્ર નથી, નહીતર તો ઉપર જે આપણે સિદ્ધાંત જોઈએ ખોટો થાય. ભગવાન સ્વતંત્ર છે, અક્ષર પરતંત્ર છે. હવે જો પરમાત્મા અક્ષરને આધીન થાય, અક્ષરના થકી જ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની જો ઓળખાણ થતી હોય, અથવા તો અક્ષરના માધ્યમથી જ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થતી હોય અને અક્ષરને જ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ગણવામાં આવે, તો મહારાજ એ પરમ પુરુષોત્તમ નારાયણ પરતંત્ર થયા, તો સ્વતંત્ર ન રહ્યા. અને એટલા માટે મહારાજ અહીંયા આગળ શું કે છે કે ભગવાન એના શરીરી છે અને બેવ તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ નારાયણ, એટલે અહીંયા પુરુષોત્તમ નારાયણની વાત કરી, શરીરી એવા જે પુરુષોત્તમ નારાયણ તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. એટલે અક્ષરને આધીન કે અક્ષરથી પરતંત્ર નથી, અક્ષર ઉપર નિર્ભર નથી. ભલે અક્ષરની અંદર રહ્યા છે. હવે હું બ્રહ્મોપનિષદનો તમને શ્લોક યાદ કરાવું. આપણે શ્લોક ઉપર જોયું, એમાં શું યાદ આવ્યું? જે પૃથ્વીની અંદર રહેતો હોય અને પૃથ્વીની અંદર પણ રહે છે, પૃથ્વી ઉપર પણ રહે છે અને પૃથ્વીની અંદર પણ રહે છે, અને એ પૃથ્વીને ધારણ કરે છે અને પૃથ્વીનું નિયંત્રણ કરે છે અંદરથી, પૃથ્વી એને જાણતી નથી, છતાં પણ એ પૃથ્વીનો આત્મા છે અને પૃથ્વી એનું શરીર છે, જે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કીધું. એ સિદ્ધાંત અહીંયા આગળ ભગવાને પણ સમજાવ્યો કે ભગવાન તો સદા દિવ્ય સાકાર મૂર્તિમાન છે. ભગવાન છે સાકાર દિવ્ય મૂર્તિમાન છે, અને એ શરીર ધારણ કર્યું હોય ત્યારે પણ મૂર્તિમાન પરમાત્મા છે. શરીરને એટલે કે અક્ષરથી પર થઈને વર્તતા હોય ત્યારે પણ સદા સાકાર દિવ્ય મૂર્તિમાન એવા ભગવાન છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ અક્ષરથી પણ પર છે, એટલે અક્ષરને એ આધીન નથી. અહીંયા આગળ મહારાજ એવી મહિમા, આ સર્વોપરી ઉપાસનાની વાત છે વાલા ભક્તો. સર્વોપરી ઉપાસના જે ભગવાનની કરતા હોય એ સર્વોપરી ઉપાસનામાં ભગવાનની સર્વોપરીતા જણાવે છે. આ પ્રથમનું 64મું વચનામૃત અહીંયા ભગવાન, ફરી હું આ શબ્દો વાંચું, એવી રીતે ભગવાન જે તે એ બેવના શરીરી છે, શરીરની અંદર ત્રણ આપણે પૂર્વે ગુણ જોયા, નિયંતાપણું, વ્યાપકપણું અને સામર્થ્યપણું, એ પરમાત્માનું છે. એ પરમાત્માની આગળ અક્ષર અને આત્માનું સામર્થ્યપણું પણ નથી, નિયંત્રણપણું નથી, પરતંત્ર છે અને વ્યાપ્ય છે, વ્યાપકપણું પણ નથી. પરમાત્માની આગળ એનું વ્યાપકપણું પણ નથી. એ વ્યાપકપણું, નિયંતાપણું અને સામર્થ્યપણું એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે એને શરીરી કીધા અને અક્ષરને આત્માને એના શરીર ગણ્યા છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન, તે જે તે વ્યાપક અને દ્રષ્ટા એવા જે સર્વ આત્મા, અને તે આત્માને વ્યાપ્ય ને આત્માને દ્રશ્ય એવા જે દેહ, તે સર્વેમાં પોતાના અંતર્યામી શક્તિએ કરીને આત્મપણે રહ્યા છે. બહુ સુંદર મહારાજ અહીંયા બતાવ્યું કે નિયંતાપણું એવું જે પરમાત્માનું છે, એ સ્વયં તો સાકાર દિવ્ય સાકાર. અહીંયા આગળ પણ મહારાજે શબ્દ કેવો વાપર્યો, મૂર્તિમાન છે પણ દિવ્ય સાકાર મૂર્તિમાન છે. ભગવાનની મૂર્તિ દિવ્ય છે અને એટલે માયાથી પર છે, વિકારથી રહિત છે અને દોષ રહેતી, કોઈ હે ભાવ નથી એમાં રાખ્યો, હે હે દોષ નથી એની અંદર, એવું પરમાત્માનું સ્વરૂપ છે. અને એ દિવ્ય છે, સદાય દિવ્ય છે, અખંડ દિવ્ય છે, કાયરે એની અંદર દિવ્યતા ખૂટતી નથી અથવા તો ગૌણ નથી થતી. એવું સદાય જે દિવ્ય મૂર્તિમાન એવું જે પરમાત્માનું સ્વરૂપ, તે વ્યાપક અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા, તે આત્માને વ્યાપ્ય ને આત્માને દ્રશ્ય બંને રીતે, આત્મામાં વ્યાપ પણ છે ને આત્માને દ્રશ્ય પણ છે. એટલે દ્રશ્ય ક્યારે થાય, જયારે પરમાત્મા સાકાર દિવ્ય મૂર્તિ પરમાત્માની જોઈએ તો આત્માના દ્રશ્ય થયા. દ્રશ્ય એટલે જોવું, જે જોનારા હોય ત્યારે એને દ્રશ્ય કીધા અને જયારે અંતર હોય ત્યારે એને આત્મા કીધો. પુનઃ ઉપનિષદ યાદ કરો, પૃથ્વીની અંદર, પૃથ્વી ઉપર પણ રહેલા છે અને પૃથ્વીની અંદર પણ રહેલા છે. જયારે અંદર રહેલા હોય ત્યારે આત્મ કહેવાય અને જયારે બહાર દેખાતા હોય ત્યારે એના શરીર ત્યાં કહેવાય. એ રીતે અહીંયા ભગવાન કહે છે કે ભગવાન તો સદા દિવ્ય મૂર્તિમાન છે, પણ એ પરમાત્મા વ્યાપક અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા, જયારે વ્યાપક અને દ્રષ્ટા તરીકે હોય ત્યારે આત્મા, અને આત્માને વ્યાપ્ય ને આત્માના દ્રશ્ય એવા જે દેહ, તે સર્વેની અંદર પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપર્યા છે. એટલે અહીંયા આગળ ભગવાનને નિયંતાપણે પણ સ્વીકાર્યા છે અને કારણપણે પણ સ્વીકાર્યા છે. વ્યાપક અને વ્યાપ્ય એટલે કારણ અને નિયંતાપણું બંને એની અંદર રહેલું છે. ભગવાનના કારણે, ભગવાન સર્વના કારણ છે અને ભગવાન સર્વના નિયંતા છે. એવી રીતે સર્વના આત્મા જે પુરુષોત્તમ ભગવાન, તેને જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્મપણે કરીને શાસ્ત્રને વિશે કયા હોય, ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. આપણે શાસ્ત્રોની અંદર વિવિધ સ્વરૂપોના વર્ણન જોવા મળે છે, એમાં પણ કન્ફ્યુઝન ન કરવું. ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ બહુ સુંદર વાત બતાવી, જ્યારે પુરુષોત્તમ નારાયણના ગુણ હોય તો પુરુષોત્તમ નારાયણની અંદર તો સ્વતંત્રતાનો ગુણ છે અને નિયંતાપણાનો ગુણ છે, અને સ્વતંત્રપણાના ગુણને આધીન થઈને પરમાત્મા સ્વતંત્ર રીતે વ્યાપકપણાનો ગુણ છે. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે, એવી રીતે આત્મા જે પુરુષોત્તમ ભગવાન, કેવી રીતે આત્મા, તો વ્યાપ થઈને જે આત્મા થયા છે, જે વ્યાપ્યની અંદર વ્યાપક થઈને જે આત્મરૂપ થયા છે, નિયંતાપણે કરીને આત્મરૂપ થયા છે, એવી રીતે જે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન, તેમને જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય, એ દ્રશ્ય તેમાં આત્મપણે કરીને શાસ્ત્રને વિશે કયા છે. જે કોઈ શરીર અથવા દ્રશ્ય હોય, જે નજરે જોઈ શકાતું હોય, એવા કોઈ પણ દ્રશ્યની અંદર, એટલે પદાર્થો, તમામ તત્વ, આ સૃષ્ટિના જે પણ પંચભૂત આદિના જે પણ બનેલા તત્વો છે, તમામની અંદર, કણકણની અંદર આપણે કહીએ છીએ, એવા કોઈ પણ દ્રશ્ય, એ રૂપવાન દ્રશ્યની અંદર પરમાત્માને જયારે વર્ણન કર્યા હોય તો કેવા કર્યા છે, એ પરમાત્માનું આત્મ સ્વરૂપના વર્ણન કર્યા છે. એ સ્થૂળ ભાવના વર્ણન નથી કર્યા. પુનઃ એક વખત આ સ્પષ્ટીકરણ કરું, પરમાત્માના જયારે મનુષ્ય આકૃતિ પરમાત્માએ લીધી છે, મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ જયારે આકૃતિ પરમાત્માએ ધરી હોય, ત્યારે એમાં જે વર્ણન આવે છે એ પરમાત્માના સ્થૂળ ભાવનું વર્ણન નથી, પણ પરમાત્માના આત્મભાવનું વર્ણન છે. પુનઃ શબ્દ મારા દોહરાવું કે જયારે કૃષ્ણ અવતાર, રામા અવતાર, ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય અથવા મચ્છ કચ્છ વરા આદિના જે અવતારના જયારે વર્ણન કરવામાં આવે છે, એમાં જે ગુણ ગાવામાં આવ્યા છે એ પરમાત્માના સ્થૂળ ભાવે કરીને ગુણ નથી ગાવ્યા. કારણ કે સ્થૂળ ભાવના વિકાર આપણે જોયા, સ્થૂળ શરીરના વિકાર કેવા છે, પરમાત્માના એવા સ્થૂળ ભાવ નથી, એ તો દિવ્ય સાકાર મૂર્તિમાન છે. પણ એ પરમાત્માનું સ્થૂળ ભાવની અંદર જયારે વ્યાપકપણું રહેલું છે ત્યારે એ પરમાત્માના જ ગુણ ગવાય છે, એમાં સ્થૂળ ભાવ રહેતો નથી, એમાં દિવ્ય ભાવ રહેલો છે, એ પુરુષોત્તમ નારાયણનો દિવ્ય ભાવ છે. અને એ જ રીતે એના રૂપ જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્મપણે કરીને શાસ્ત્રને વિશે કયા છે કયા હોય ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યું કહેવાય. એટલે જ્યારે દ્રશ્ય રૂપે પ્રતિપાદન કર્યું હોય ત્યારે એ પરમાત્માનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન કર્યું હોય કહેવાય. અને જ્યારે દ્રષ્ટાના આત્મપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમ ને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય. એટલે મહારાજે કીધું જ્યારે દ્રષ્ટા તરીકે, દ્રષ્ટા અને દ્રશ્ય બંનેનું તફાવત, એક જોનાર અને એક જે દ્રશ્ય જોવે છે, જ્યારે દ્રશ્ય તરીકે વર્ણન કર્યા હોય ત્યારે એના દ્રશ્યના આત્મારૂપે પરમાત્માને વર્ણન કર્યા છે. અને જ્યારે દ્રષ્ટા તરીકે વર્ણન કર્યા હોય ત્યારે દ્રષ્ટા કેવા, તો પરમાત્મા સર્વથી પર અંતર્યામી દ્વિભુજ મૂર્તિ પરમાત્માની જે રહેલી છે એને દ્રષ્ટા તરીકે વર્ણન કર્યા છે. એટલે અરૂપ કીધા છે. અરૂપ એટલે પરમાત્માને નિર્વિકાર નહીં. આ બહુ સુંદર વાલા ભક્તો સમજવાનો સિદ્ધાંત છે. ઘણા આ શબ્દનો અર્થ કરીને ભગવાનને નિરાકાર કરી નાખે છે. આપણા વેદાંતીઓ, મહારાજે કીધું ને, ઘણી વખત એવી ભૂલ કરી શકે છે કે શાસ્ત્રની અંદર જે શબ્દ આવ્યા એમાં ભગવાનને નિરાકાર કરે છે. ભગવાનનો કોઈ આકાર નથી, પણ શાસ્ત્રો એવું કહે છે પરમાત્મા તો સદા સાકાર દિવ્ય મૂર્તિ રહેલી છે, મૂર્તિમંત છે, સાકાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ જ્યારે આત્મરૂપે વર્તતા હોય ત્યારે દ્રશ્ય બની જાય છે, દ્રશ્ય બની જાય છે. અને જ્યારે આત્માથી પર વર્તતા હોય ત્યારે એ આત્મા બનીને વર્તતા ત્યારે દ્રશ્ય બને છે. અને જ્યારે સ્વતંત્ર પોતાના અંતર્યામી સ્વરૂપની અંદર, દિવ્ય સ્વરૂપની અંદર રહેલા છે ત્યારે દ્રષ્ટા બને છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે જ્યારે એ દ્રષ્ટા આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે તે પુરુષોત્તમને અરૂપેપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે. અને વસ્તુતઃ તો રૂપવાન એ જે દ્રશ્ય અને અરૂપ એવો જે આત્મા, એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે. પુરુષોત્તમ ભગવાન એ રૂપવાન પણ નથી અને અરૂપ પણ નથી. દ્રશ્યવાન એવું જે રૂપ, એ રૂપ દ્રશ્ય પણ નથી અને અરૂપ એવું જે આત્મા એવું પણ નથી. બંનેથી ન્યારા છે અને સદા મૂર્તિમાન છે. અહીંયા મહારાજે ફરી કીધું ભગવાન સદા મૂર્તિમાન છે અને પ્રાકૃત આકારે રહી છે. ભગવાનની આકૃતિ અહીંયા શાસ્ત્રોએ કીધી કે આકૃતિ ભગવાનની નથી, તો નિરાકાર એવો શબ્દ એનો અર્થ નથી. પણ કેવા આકાર નથી? પ્રાકૃત આકાર નથી. એટલે સ્થૂળ શરીરનો જેમ ભાવ હતો એવા શરીરધારી નથી પરમાત્મા. એવો પ્રાકૃત આકારે રહી છે પણ દિવ્ય આકાર પરમાત્માનો છે, મૂર્તિમાન છે. એટલે અહીંયા લખ્યું સદા મૂર્તિમાન છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેઉના દ્રષ્ટા છે. જો મહારાજે કેવું સુંદર બતાવ્યું. ફરી વાલા ભક્તો, ઉપનિષદને યાદ કરીએ કે પરમાત્માનું નિયંતાપણું, વ્યાપકપણું અને આત્મપણું જ્યારે આત્મરૂપે વર્તતા હોય ત્યારે દ્રશ્ય બની જાય છે. જ્યારે એ દ્રશ્ય રૂપે વર્તતા હોય, જ્યારે પ્રત્યક્ષ ત્યારે એ દ્રશ્યનું એનું શરીરી બની જાય છે. અને જ્યારે આત્મરૂપે વર્તતા હોય ત્યારે પરમાત્મા પુરુષોત્તમ ને દ્રષ્ટા બને છે. અહીંયા આગળ પણ કહે છે મૂર્તિમાન થકા દ્રષ્ટા અને દ્રશ્ય એ બેઉના દ્રષ્ટા છે. પાછા અંતર્યામી સ્વરૂપે ન્યારા છે અને એટલા માટે એ બંનેના, દ્રશ્યના પણ દ્રષ્ટા છે અને દ્રષ્ટાના પણ દ્રષ્ટા છે. એવી રીતે પરમાત્માનું સ્વરૂપ છે અને દ્રષ્ટા બેઉ છે. અને આત્મા અને અક્ષર તે સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે. વળી પાછું પુનઃ મહારાજે કીધું જે પરમાત્માનું જે આત્મા અને જે અક્ષર, એ જે પરમાત્માના શરીર, તેના થકી એના પ્રેરક છે. એટલે એના નિયંતા, પુનઃ પાછો શબ્દ આવ્યો કે એના પ્રેરક છે અને સ્વતંત્ર છે અને નિયંતા છે અને સકળ ઐશ્વર્ય સંપન્ન છે ને પર થકી પર એવું જે અક્ષર, તે થકી પણ પર છે એવા જે પુરુષોત્તમ ભગવાન, તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જીવા જણાય છે. વાલા ભક્તો, અહીંયા મહારાજે બહુ સુંદર આપણને સિદ્ધાંત બતાવ્યો કે મનુષ્ય આકૃતિ જે જીવાત્માના કલ્યાણને અર્થે, અહીંયા હેતુ પણ બતાવ્યો છે, એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા થાય છે. અને મનુષ્ય જેવા થાય છે એટલે પરમાત્માને મનુષ્ય જેવા ન જાણવા. પરમાત્મા તો એ અક્ષરથી પણ પર છે. જે અક્ષર પરમાત્માનું શરીર છે, એ શરીર કેમ કીધું? વિકારવંત હોવાને નાતે નહીં, નિર્વિકાર છે, પણ છતાંય પરમાત્માના નિયંત્રણમાં છે માટે પરમાત્માનું શરીર કીધું છે. એવું જે અક્ષર સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ એની અંદર વ્યાપકપણાને વિશે રહેલું છે અને અક્ષર અને આત્મા એ વ્યાપ્ય છે અને એના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને એ જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણ જીવાત્માના કલ્યાણને અર્થે પધારે છે. આ ધરા ઉપર જ્યારે આપણે પરમાત્માના અવતાર થતા હોય અને એનો આપણે આશ્રય કરીએ ત્યારે આપણે પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરીએ છીએ. એ પુરુષોત્તમ નારાયણ જે અક્ષર, જે પર થકી પર એવું અક્ષર અને એ અક્ષરથી પણ પર એવા પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણનો આપણે આશ્રય કરીએ છીએ. આ સર્વોપરી ઉપાસના છે. તેવી રીતે મહારાજ આગળ બોલ્યા તેવી રીતે તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણી ઉપાસના ભક્તિ કરે તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મ ભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરી પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ નારાયણની સેવાને વિશે વર્તે છે. પુનઃ શિક્ષાપત્રી આવી મહારાજ જે કીધું તત્ર કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતામ. ભગવાન અહીંયા કહે છે તેવી રીતે ભગવાનને કેવા જાણ્યા, સદા સાકાર દિવ્ય મૂર્તિ મૂર્તિમાન. ભગવાનને સાકાર જાણ્યા, દિવ્ય સાકાર જાણ્યા અને મૂર્તિમાન જાણ્યા. અને એ પરમાત્માની સામર્થ્ય શું છે તો વ્યાપકપણું, સ્વતંત્રપણું અને નિયંતાપણું એ પરમાત્માની સામર્થ્ય છે. પરમાત્માનું જે શરીર છે એ અક્ષરને પરમાત્માનું શરીર કીધું છે, ભગવાનના સાધર્મ્યપણાને પણ પામ્યું છે, પણ છતાંય એ પરમાત્મા એનાથી પર છે. અને એવું જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જીવાત્માના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર મનુષ્યાદી અવતાર ધારણ કરે છે અને મનુષ્ય જેવા થઈને મનુષ્ય ચરિત્ર કરી જીવાત્માને સુખ્યા કરે છે. કારણ કે કૃપાએ કરીને, અહીંયા શબ્દ વચનામૃતમાં મહારાજે લખ્યું કૃપાએ કરીને જીવાત્મા ઉપર કૃપા કરે છે. અને છતાંય જીવાત્મા પરમાત્માને મનુષ્ય જેવા ન જાણે અને સાકાર દિવ્ય મૂર્તિમાન પરમાત્માના અલૌકિક જે ઐશ્વર્યયુક્ત પરમાત્માને જાણે, એવી જેની મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે, ભગવાનને એવા જાણે અને ભગવાનની ભક્તિ કરે, તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે. ભગવાન અનંત, ભગવાન જેવા અનંત ઐશ્વર્યને પામે છે. આપણે પૂર્વે મોક્ષની પરિભાષા જોઈ હતી કે ભગવાનના સાધર્મપણાને પામવું, ભગવાનના સાલોક્યપણાને પામવું અને બ્રહ્મ ભાવને એટલે અક્ષર ભાવને પામીને એ બ્રહ્મરૂપને થઈને પરમાત્માને ત્યાં પરમાત્માના નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ નારાયણની સેવામાં વર્તે છે. ત્યાં જઈને પણ જીવાત્મા એ ભગવાનની સેવાની અંદર વર્તે છે. અને એ જે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે, ભગવાનને નિરાકાર જાણે છે, તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે, તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અહીંયા પણ મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે તો એનું જે ફળ થયું કયું થયું, મોક્ષ પ્રાપ્તિ ન થઈ, ભગવાનની પ્રાપ્તિ ન થઈ, પણ બ્રહ્મને વિશે સુષુપ્તિની અંદર જતો રહ્યો જીવાત્મા અને ત્યાંથી પછી ક્યારે નીકળતો નથી અને ભગવાનના ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે તો અમે પ્રત્યક્ષ દેખીને કહી છે મહારાજ, કે અમારા આત્મચિંતન દ્વારા અમે આ પ્રત્યક્ષ અમારા અનુભવ કહીએ છીએ, એટલે કીધેલી સાંભળતી વાત નથી. આ જે અમારા અંતરના જે ભાવ છે, અમારા અનુભવ છે, કારણ કે પરમાત્મા જ પોતે નિયંતા છે એટલે સ્વાભાવિક રીતે એમનો બધો અનુભવ જ્ઞાન એમનો સર્વ એમના નિયંત્રણમાં છે એટલે અનુભવ હોય. મહારાજ કહે છે આ તો અમે પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ, અમે દેખીને કહીએ છીએ, માટે એમાં કોઈ સંશય નથી. એટલે આ રીતે જેની ઉપાસના દ્રઢ હોય, કેવી ઉપાસના, કે પુરુષોત્તમ નારાયણ જે નિયંતા છે, વ્યાપક છે, જે સ્વતંત્ર છે, સામર્થ્યવાન છે અને તેની સામે તો અક્ષર અને આત્મા એ પરમાત્માનું શરીર હોવા છતાં, નિર્વિકાર હોવા છતાં, માયાથી પર હોવા છતાં પણ પરમાત્માની સામર્થ્યને તુલ્ય નથી, પરમાત્મા આગળ પરતંત્ર છે એવું છે. એટલે ત્યાંથી જ મહારાજે છેડો કાપ્યો. અહીંયાથી પણ જો નીચે ના, પછી તો જગતના તત્વોની વાત શું રહી, પછી તો ઇન્દ્રાદી બ્રહ્માદી કે બીજા લોકોની વાત શું રહી, પછી તો જગતની સ્થિતિની, જગતની સામર્થ્યની, સિદ્ધિની વાત શું રહી. જો મહારાજે ત્યાંથી જ છેડો કાપ્યો હોય કે અહીંયા જ સિદ્ધ, પણ એનાથી પણ એવા પુરુષોત્તમ નારાયણ રહેલા છે અને એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની છે. અહીંયા મહારાજ કહે છે ભગવાનને એ રીતે સાકાર જાણીને ઉપાસના ભક્તિ કરે, ભગવાનની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સદા દિવ્ય મૂર્તિમાન સાકાર જાણીને ઉપાસના કરે તો પરમાત્માના સાધર્મપણાને પામે, તો બ્રહ્મસ્થિતિને પામે, તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને નહીતર કદાચ જો ભગવાનને નિરાકાર જાણીને, અથવા તો ભગવાનના જે ઉપદેશો આ જે મેં કીધું એમ કે પરમાત્માને બીજા તત્વો જેવા જાણીને એવી રીતે જો ભગવાનની ઉપાસના કરે તો કદાચ એની ભક્તિ, આપણે એમ કહીએ કે ભાઈ ભક્તિ તો નિષ્ફળ નથી જતી, પણ મહારાજ કે યથાર્થ ફળ પણ નથી આપતી. એનું ફળ એટલું જ થાય કે બ્રહ્મને વિશે સુષુપ્તિની અંદર લીન થઈ જાય જીવાત્મા, ભગવાનના સુખને ન અનુભવ કરી શકે. સુખ શેમાં છે? ભગવાનની સેવામાં છે, ભગવાનની ભક્તિમાં છે અને મહારાજની ભગવાનના દર્શનમાં છે, ભગવાનના સાનિધ્યમાં છે. એવી સાનિધ્યની પ્રાપ્તિ ન થાય. એટલે અહીંયા મહારાજે શું લખ્યું કે કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પામતો નથી. ભગવાન થકી ઐશ્વર્યને એટલે સામર્થ્ય એટલે ઐશ્વર્ય નહીં, પણ સુખ એદુ ઐશ્વર્ય. ભગવાનનું જે સુખ છે એ સુખની અનુભૂતિ પણ કરી છે, સુષુપ્તિની અંદર રહે છે. એટલે સુષુપ્તિની અંદર રહે છે, ભગવાનના થકી કોઈ ઐશ્વર્ય પામતો નથી. અને આ જે વાર્તા છે તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કોઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસના દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે. જેને ભગવાનની આવી સર્વોપરી નિષ્ઠા થઈ હોય ને તે થકી જ આ વાત સમજાય છે. નહીતર તો મેં કીધું ને શાસ્ત્રોના જે શબ્દો છે એને એવા ગૂંચવે એવા ગૂંચવે એવા ગૂંચવે ને કે જીવાત્મા પોતે પણ કન્ફ્યુઝ થાય અને અંતે પછી પોતાનો સુર અંદર નાખે, પોતાના સ્વાર્થનો સુર અંદર નાખે અને જીવાત્માને ભટકાવી દે. એટલે મહારાજ કહે છે જેની પોતાની સ્થિતિ આવી હોય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કંઈ એને ઉપાસ્ય ન હોય એવી જેની સ્થિતિ હોય એની પાસે જ આ ગુણધર્મ શીખાય છે, અન્યથા શીખાતા. પણ બીજા થકી તો પમાતી જ નથી. આ ભગવાનની સિદ્ધાંતની વાત. એટલે ઘણા બધાને મારી ભલામણ છે કે સ્વામિનારાયણ ભગવાનના નામે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત પોતાને જો માનતા હોઈએ અને કેવડાવતા હોઈએ તો ખાસ વાલા ભક્તો અનુસંધાન રાખજો કે આપણા સંપ્રદાયની શુદ્ધ અને સર્વોપરી ઉપાસના પુરુષોત્તમ નારાયણની છે. એ ઉપાસનાને મૂકીને અન્ય કોઈ પણ તમે ભેળસેળ કરશો તો એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના નથી, એ આ વચનામૃત પ્રમાણે ઉપાસનાનું ખંડન છે. ભગવાન સ્વામિનારાયણે જે પ્રતિપાદન કર્યું એટલે મહારાજે તમને ઉનેતર ઘણી વખત ઉપાસનાનો ભગવાનનો મહિમા બતાવ્યો હતો, પણ મહારાજે એટલા માટે સ્પષ્ટીકરણ કર્યું કે શરીરના પ્રશ્નથી મહારાજે પ્રશ્ન ઉપસ્થિત કર્યો. સ્વયં મહારાજે જ કર્યો છે પ્રશ્ન, પણ ક્યાંથી કર્યો? મહારાજ કહે કે જગતનું શરીર છે એ તો નાશવંત છે, વિકારવંત છે, જીવ છે, અવિનાશી છે, અને જો એને શરીરને જીવાત્માનો સંબંધ સમજાય છે તો પુરુષોત્તમ નારાયણને માટે કેમ નથી સમજતો? કારણ કે અક્ષર છે એ તો અવિનાશી છે, માયાથી પર છે, નિર્વિકાર છે, એ તો ભગવાનના જેવા ગુણધર્મ થયા, તો એ ભેદ શા માટે? એવા પ્રશ્નને મહારાજે નિમિત્ત બનાવી અને ઉપાસના સુધી મહારાજ લઈ આવ્યા કે પુરુષોત્તમ નારાયણના પુરુષોત્તમપણાને જાણો. ભગવાન સ્વામિનારાયણે આ વસ્તુને બહુ સુંદર રીતે સમજાણ પડી, ભગવાનના નિયંતાપણાને જાણો, ભગવાનના વ્યાપકપણાને જાણો, ભગવાનના સ્વતંત્રપણાને જાણો, ભગવાનના સ્વામિત્વપણાને જાણો, અને એવી રીતે જે સ્વામિત્વ ધરાવતા એવા જે નારાયણ, એ નારાયણ આપણા આરાધ્ય ઉપાસ્ય છે, એવા ભગવાન સ્વામિનારાયણ. એટલે આપણે એમને સ્વામિનારાયણ કહીએ છીએ. સમગ્ર જેના સ્વામી છે, નિયંતા છે, એવા જે નારાયણ પુરુષોત્તમ નારાયણ, એને આપણે સ્વામિનારાયણ ભગવાનના નામથી આપણે ઓળખીએ છીએ. અને એ ઉપાસનામાં સર્વોપરી ભગવાનની ઉપાસના, પુરુષોત્તમ નારાયણની ઉપાસના એક જ આવે, બીજું એની અંદર કંઈ ભેળસેળ ચાલે નહીં. એ રીતે અહીંયા મહારાજ કે એ રીતે જે પરમાત્માને સાકાર દિવ્ય મૂર્તિ જાણીને ઉપાસના કરે એ તો ભગવાનના સુખને પામે છે, અને જે ભગવાનને એ રીતે ન ભજે અને એ રીતે ભગવાનની ઉપાસના ન કરે, ભગવાનને નિરાકાર વગેરે સમજે, તો મહારાજ કે એને કદાચ ભગવાનનું નામ લીધું છે તો એને સુષુપ્તિ અવસ્થાની પ્રાપ્તિ થાય, પણ ભગવાનના સુખની પ્રાપ્તિ ન થાય. અને માટે અને આ નિષ્ઠા તો કોણા થકી દ્રઢ થાય? જેની પોતાની નિષ્ઠા દ્રઢ હોય એને એવા. એટલે જ મહારાજે કીધું ને કે શાસ્ત્રને આશ્રય લઈને જીવાત્મા જયારે આગળ વધે છે ત્યારે એ જીવાત્માને એ સદમાર્ગની પ્રાપ્તિ થાય છે. આજે વચનામૃત આપણને સદમાર્ગની પ્રાપ્તિ કરાવે છે, સદમાર્ગની પ્રાપ્તિ થાય. અને એ આશ્રયને મહારાજ કે જેની નિષ્ઠા હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી પમાતી નથી. માટે આ વાર્તા અતિ દ્રઢ કરીને રાખજો. મહારાજે અંતે આદેશ કર્યો છે આપણને સૌને કે આ જે સિદ્ધાંત મહારાજ કે અમે બતાવ્યો છે એને અતિ દ્રઢ કરીને રાખજો. વાલા ભક્તો, ખૂબ સુંદર ગહન વચનામૃતનો સાર કે ભગવાનની ઉપાસના અને ભગવાનનું સર્વોપરીપણું, વ્યાપકપણું, નિયંતાપણું અને ભગવાનનું સ્વતંત્રપણું, એને કરીને પરમાત્માના શરીર, અને માત્ર ખાલી અક્ષરને આત્મા પરમાત્માનું શરીર કીધું છે એવું નહીં, ભગવાન જ્યાં જ્યાં દ્રશ્ય બનીને જ્યાં વર્તતા હોય એ ભગવાનનું શરીર છે, જ્યાં દ્રષ્ટા બનીને વર્તતા હોય ત્યારે ભગવાનનું ચૈતન્ય આત્મ સ્વરૂપ છે, પણ છતાંય ભગવાન એ બંનેથી પર છે અને સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. એ પુરુષોત્તમ નારાયણ જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્યાદી આકૃતિ ધારણ કરીને ધરાવ પર પધારતા હોય છે. આ મહિમા સમજીને ભગવાનની જયારે ઉપાસના કરીએ ત્યારે આપણને મળેલું ભગવાનનું સ્વરૂપ એની અંદર આપણને પૂર્ણ પ્રતીતિ થાય, ત્યારે આપણી સર્વોપરી ઉપાસના દ્રઢ થાય. અને એ રીતે આપણે સૌ દ્રઢ કરીને રખીએ, મહારાજે આજ્ઞા કરી છે. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો, ખાલી દ્રઢ કરીને નહીં, અતિ દ્રઢ કરીને, એટલે એમાં સંશય ન થાય, એની અંદર કોઈ શંકા ન થાય, એની અંદર કોઈ વિકાર ન આવે, એ રીતે દ્રઢ કરીને એને તેલ ધારવત પરમાત્માના સ્વરૂપની અંદર મનને એકાગ્ર કરી આ સમજણ આપણી બધાની થાય. હું આશા રાખું છું કે વચનામૃતના માધ્યમથી આપણા સૌના જ્ઞાનને જે પુષ્ટિ મળી છે એનાથી ભગવાનનો વધારે મહિમા સમજાશે અને વધારે ભક્તિની અંદર બળ વધશે અને ભગવાનના સાનિધ્યની અંદર રહી આપણે આત્મકલ્યાણ સાધી શકીશું. ભગવાન આપણા સૌ ઉપર કાયમ એવી કૃપા વરસાવતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના અનુરોધ કરીને આપણે આજનું વચનામૃત અહીંયા આગળ નાનું હતું, થોડું વિસ્તારથી એનું વર્ણન થયું, પણ છતાંય આપણા સૌ માટે અત્યંત જરૂરી છે. તો એ વચનામૃતને આપણે અહીંયા કાયમ માટે વાગોળતા રહીએ અને જીવનમાં દ્રઢ કરીને ઉતારીએ. સૌને અભ્યર્થના સાથે આપણે અહીંયા વચનામૃતને વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 64મું. સહેજાન સ્વામી મહારાજની જય.